विषय पर राग द्वेष रूप भाव कारण विषय थी भिन्न निज जाणियों आत्म स्वभाव जेने पोताना शुद्ध सहजात्म स्वभाव ने पांच इंद्रियों थी भिन्न जाणियों छे ते परम मुनि स्पर्श आदि विषयों प्रत्ये किंचित मात्र पण राग के द्वेष करता नथी। द्रव्येन्द्रिय भावेन्द्रिय तथा ते इंद्रियों वड़े ग्रहण करवा योग्य जोयेला सांभळेला तथा अनुभवेला एवा विषयों ने त्रण जगत तथा त्रण काळ में मन वचन काया कृतकारित अने अनुमोदनाथी तजीने निज शुद्ध सहजात्म स्वरूपनी भावनाथी उत्पन्न थयेला वितराग परमानंद रूप अतिन्द्रिय सुख लक्षणवाळा अमृतरसना आस्वादथी तृप्त थईने जे विषयोथी भिन्न शुद्धात्मानो अनुभव करे छे ते मुनि पंचेन्द्रियना विषयोमां किंचित मात्र राग के द्वेष करता नथी। जे पंचेन्द्रियना विषय सुखथी पाछा हटीने स्व शुद्धात्मना सुखमां लीन रहे छे तेने ज आ व्याख्यान शोभे छे। विषय आसक्त जीवने આવું બોલવું શોભતું નથી। જે આગળની ગાથામાં જેમ આપણને કહ્યું કે જ્યારે આત્મ સ્વભાવને જુદો જાણ્યો ત્યારે રાગ દ્વેષથી પર થાય છે। આમાં મુનિવર અહીંયા વિષયની વાત કરી છે કે જે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન એને કારણે જે વિષયો પ્રત્યે આસક્ત થવાય છે અને એને કારણે જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એ જ્યારે મુનિવરે જાણે છે કે આત્મ સ્વભાવ આ બધાથી ભિન્ન છે। આત્મ સ્વભાવને જેણે જાણ્યો હોય કે આ બધા વિષયથી ભિન્ન થઈ શકે અને એના પરિણામે એ સંભાવમાં રહી શકે ને સંભાવમાં રહ્યા પછી એ શુદ્ધાત્મામાં લીન રહે।
ઓગણપચાસમી ગાથામાં આત્માને ભિન્ન સેનાથી જાણ્યો હતો? ગ્રંથ એટલે પરિગ્રહ, ગ્રંથ એની અંદર એક નિમિત્ત આપ્યું હતું, પણ પરિગ્રહ અભ્યંતર રીતે કેટલા? 14 અને બાહ્ય 10। આ બધા પ્રકારના પરિગ્રહ એટલે એમાં ગ્રંથ બાહ્ય પરિગ્રહમાં આવી ગયો, ગ્રંથ આંતર પરિગ્રહમાં પણ આવી ગયો, અભ્યંતરમાં પણ। ગ્રંથ બાહ્ય છે અને ગ્રંથનું જે એને ફેણો એને કારણે જે ભાવ થયો એમાં જે મત બંધાયો તો તે અભ્યંતર છે। તો એનાથી પર આત્મ સ્વભાવને જાણે એ ગ્રંથથી પણ પર થાય ભિન્ન। તો એ પરિગ્રહથી ભિન્ન આત્મ સ્વભાવ છે એટલે પરિગ્રહ ઉપર મુનિઓ રાગદ્વેષ કરતા નથી। હવે આ 50મી ગાથામાં કહે છે કે મુનિઓ વિષય ઇન્દ્રિયોના વિષયો જે છે એ પણ પર છે, આત્મ સ્વભાવથી ભિન્ન। આ ચિંતન થવું જોઈએ, કેમ વિષયોનો રાગ છૂટતો નથી? અથવા તો બધી સાધના કરતા પાછી ભૂલ થઈ જાય છે તો આપણે કહીએ કે એમાં ભાવ ન હોય તો ક્રિયા કઈ ફળ આપે તો કયો ભાવ? આ ભિન્ન છે। સંકિતનું લક્ષણ જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એટલે એ બધાથી ભિન્ન અને હું અસંગ છું એટલે કોઈનો સંગ મને છે નહીં નિશ્ચયથી। આવી વાતમાં એને બરોબર જો દ્રઢ ચિંતન કરે તો એને રાગદ્વેષ કરવાનું કોઈ નિમિત્ત રહેતું નથી। એટલે પોતાના શુદ્ધ સહજાત્મ સ્વભાવને પાંચે ઇન્દ્રિયોથી ભિન્ન જાણે છે, એટલે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય વગેરે એનાથી જે કાંઈ એણે અનુભવ કર્યો છે ઇન્દ્રિય દ્વારા જગતનો સુખનો એ બધી જ વસ્તુનો એ ત્રણ પ્રકારે ત્યાગ કરે છે, મન વચન કાયાથી, કર્યું કાયરું અને અનુમોદનાથી અને પાછું સર્વક્ષેત્ર અને સર્વકાળમાં. આ એને જો એક ભિન્નતા આવી જાય કે વિષયોથી ભિન્ન શુદ્ધાત્મા છે, વાતનું લક્ષ્ય જો પકડાય તો માર્ગ ઘણો ટૂંકો છે. જે વિષયો પ્રત્યે ઇન્દ્રિયો દોડે છે અને એની પાછળ મન દોડે છે, મન દોડે છે એટલે આત્માની અસ્થિરતા થાય છે અને આત્મા એની સાથે ચલિત થાય છે, આત્માના પ્રદેશો ચલાયમાન થાય છે, કંપાયમાન થાય છે અને એ બંધનું કારણ બને છે. કારણ કે પેલું આશ્રવ થઈ જાય છે. આશ્રવમાં કર્મના પૂતગલોને આત્માના પ્રદેશોમાં પ્રદેશો દ્વારા ગ્રહણ થાય છે. જો ગ્રહણ ન થાય તો બંધ ન થાય. પ્રશ્ન એ છે કે પૂતગળો છે, ગ્રહણ કરો છો કે નથી કરતા? આત્મસિદ્ધિમાં ક્યાં કહ્યું છે? દવ્યેન્દ્ર તો હોય જ. એ અર્થ થઈ ગયો. અહીંયા સમજાવ્યું છે એ એ વાતને ન્યાયથી સમજવું પડે ને આપણે. પછી ભાવ કર્મ નિજ માટે પછી જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. આ જે ગ્રહણ જળધૂપ ગ્રહણ થાય છે એ સ્વભાવ પ્રેરણાનો કોનો? આત્મા. જળનો સ્વભાવ પ્રેરણા નથી, સ્ફૂર્ણા નથી. તો બંને સંયોગમાં હોય પણ ગ્રહણ કરે છે. ગ્રહે અરૂપી રૂપીને. જીવ અરૂપી છે અને પૂતગળ રૂપી છે. કોણ કોને ગ્રહણ કરે છે? કે રૂપી અરૂપીને ગ્રહણ કરે છે? એ આ સમજ રહેવી જોઈએ, આ જાગૃતિ રહેવી જોઈએ. આ ઉપયોગ ઉપયોગ ન હોય તો શબ્દમાં તો ગમે તો બોલો જાય. પછી કોક વાર આમ બોલે કોક વાર ખ્યાલ આવે છે, કંઈ ને કંઈ ખબર જ નથી. એ કહે છે કે બંને સાથે છે અને કર્મનો બંધ જીવને થયો. ગ્રહણ કોણે કર્યા? અરૂપીએ કર્યા. અરૂપીએ શું કામ ગ્રહણ કર્યા? સ્ફૂર્ણા અને પ્રેરણાનો સ્વભાવ, જળ સ્વભાવ નહીં. જુઓ વિચારી, અરે તમે વિચાર તો કરો કે જળમાં પ્રેરણાનો સ્વભાવ નથી. બે સાથે હોય તો જળ એ ચેતનને ગ્રહણ કરી શકે નહીં, કેમ કે જળમાં એ પ્રેરણા નથી, એ સ્ફૂર્ણા નથી. તો ક્યારે થઈ શકે બંને ભેગા? કે જેમાં પ્રેરણા સ્ફૂર્ણા હોય ગ્રહણ કરે તો થાય. બેમાંથી એક તો ગ્રહણ કરે ને સુધીરભાઈ, બેમાંથી એક તો કરે ને. તો કોણ કરે, રૂપી કે અરૂપી? અરૂપી કરે છે. અને રૂપી કેમ કરતો નથી? તો કે રૂપી તો જળ છે. એનામાં સ્ફૂર્ણા નથી, એનામાં પ્રેરણા નથી, એનો સ્વભાવ જ નથી. એ કંઈ પર વસ્તુ ગ્રહણ કરવાનો, અને એટલા જ માટે એ જડ વસ્તુમાં ગ્રહણ કરવાનો સ્વભાવ નથી, એટલે આત્માને ગ્રહણ કરતો નથી. આત્મા કર્મને જો જળ ગ્રહણ કરતો હોય તો જળ કોઈ દી છૂટે નહીં. મોક્ષ થતો જ નથી. પછી મોક્ષ થવો એટલે બે નું છૂટા પડવું, તે બંધ એટલે બે નું ભેગા થઈ જવું. તે હવે રૂપીએ અરૂપીને ગ્રહણ કર્યા એમ આપણે કહીએ તો રૂપી તો કોઈ બી અરૂપીને છોડવાનું નથી, અને જીવ અરૂપી છે. મોક્ષ થવો છે, છૂટા થવું છે, કોને થવું છે? જીવે થવું છે. અરૂપી તો આમ તો એ ગ્રહણ કરતો જ નથી, એટલે એ તો જેટલા સમય સુધી જીવે પૈકડો છે ત્યાં સુધી અરૂપી છે, એ તો છૂટો જ છે. આ વ્યવસ્થા કર્મતંત્રની બહુ ગહન કહીએ, વિચિત્ર કહીએ, સૂક્ષ્મ કહીએ, પણ સમજાય તો ખરી ને? ક્યારે સમજાય? ઉપયોગ હોય તો. એકદમ સૂક્ષ્મ વિચારથી ઉપયોગ, બંને દ્રવ્યના સ્વભાવથી જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે સંયોગની સ્થિતિ સમજાય કે સંયોગમાં કોણ જવાબદાર અને કોણ નહીં. જો જીવ એમ માને કે વિષયો મારાથી ભિન્ન છે અને હું અસંગ છું, તો વિષયો ઉપર એને રાગ દ્વેષની માત્રા હળવી થઈ જાય. તે મારા નથી, હું એને પકડીશ તો પકડાશે, હું એને નહીં પકડું તો નહીં. અને પકડ અને છૂટ એ બધી રાગ દ્વેષથી થાય છે. બંધની આખી વ્યવસ્થા રાગ દ્વેષથી. તો મારે ભિન્ન હું જાણું તો ન પકડું નહીં, પણ મને જ્યાં સુધી ભ્રાંતિ છે કે ના મારા સુખનું કારણ છે નથી, પણ આ જીવની ભ્રાંતિ છે. એનું શું? જડ તો જડ જ છે ત્રણેય કાળમાં. બરોબર. કર્મની નહીં, અજ્ઞાન. જીવને જ્યારે જ્ઞાન થાય એટલે કર્મ કોટી વર્ષના હોય તો વયા જાય. આ જે વાત છે, આપણું જે આપણી પાસે સૂત્રાત્મક જ્ઞાન છે, આપણને સ્લોગન ખબર છે કે પરમ સુખ નથી. નડે છે નથી કહેતો. થાય થવામાં કોણ કોણ કોને થાય? એને થાય એટલે એ તો જ્ઞાનવંત છે, પણ એમની એટલે જ વાંધો છે કે સમજતો જ નથી. આ વાંધો શું છે ખબર છે? સમજણનો. એ પોતાની જીદમાંથી જ બહાર નથી પડતો, એ શબ્દોની રમતમાં જ પડ્યો છે. ના, નથી સમજતો, આ જ નથી સમજતો કે હું નથી સમજતો. એ એના માટે, અને ત્યાં સુધી નહીં થાય, ત્યાં સુધી નહીં થાય. આ સમજણ બરોબર કે બે દ્રવ્યના સંયોગની અંદર એક રૂપી છે, એક અરૂપી છે, એક જડ છે, એક ચેતન છે. ચેતનમાં ચેતન એટલે જ પ્રેરણા સ્ફૂર્ણા, એનો સ્વભાવ. જડ એટલે એમાં કોઈ પ્રેરણા સ્ફૂર્ણા નથી. હવે બંનેનું ગ્રહણ થાય તો રૂપી અરૂપીને ગ્રહણ કરી શકે. અરૂપી એ રૂપીને ગ્રહણ કર્યા છે, કારણ કે અરૂપીમાં એ સ્વભાવ છે, માટે એને ગ્રહણ કર્યા છે. જો રૂપી ગ્રહણ કરે એવું આપણે સ્થાપિત કરી દઈએ તો અરૂપી કોઈ દી છૂટો પડે, અરૂપીનો મોક્ષ કદી થાય. આ એટલી બધી સમજ, જેને કહીને આખા કર્મગ્રંથમાંથી સમજ લેવાની, સાર તાત્પર્ય ભેદ રહસ્ય મર્મ ધર્મનો એ બરોબર પકડાય અને વિચારથી બરોબર ફિટ બેસી જાય. આમાં નથી નથી બરોબર છે, પણ અને એ સમજ નથી આપણને કે હું એનાથી ભિન્ન અને મેં એને પકડ્યું છે. એને એ જે છે એનું કારણ કે એને પોતાના બંને દ્રવ્યના સ્વભાવથી ચિંતન કર્યું નહીં, એકાંગી કર્યું, આમાં સુખ નથી અને હું સુખનું ધામ છું, બધું એકાંગી ચિંતન છે. સંયોગમાં જવાબદારી કોની છે?
જીવની.
અને એણે જે રાગ દ્વેષ કર્યા એટલે અહીંયા બહુ સરસ કહે કે વિષયોથી ભિન્ન શુદ્ધાત્માનો એ વિચાર કરે, અનુભવ કરે તો સાવ છૂટી જાય, વિચાર કરે તો એના રાગ દ્વેષ હળવા મંદ થાય. એની અરૂપી એ જીવ છે, એની રૂપી દ્રવ્યની પકડ શિથિલ થાય એટલે એ પોતે હળવો થાય, હળુકર્મી થાય એ જીવ ધીરે 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 ધીરે. તો એ વસ્તુ સમજવા માટે અહીંયા કીધું કે આ પરિગ્રહથી પણ આત્મદ્રવ્ય ભિન્ન છે, અને અહીંયા કહ્યું કે ઇન્દ્રિયોના વિષયોથી પણ ભિન્ન છે. એટલે એ પંચેન્દ્રિયના વિષય સુખથી પાછા હટીને શુદ્ધાત્માના સુખમાં વયો જાય છે. અહીંથી હઠે એટલે એને એ દુઃખી તો રહેતો જ નથી. હજુ એક બીજી ભ્રાંતિ આવે કે એ છોડી દે તો એને તો પછી સુખ પોતાનું તો અનુભવમાં આવતું જ નથી, પણ ઓલું બનાવટી છોડ એટલે સાચું અનુભવમાં આવ્યા વિના એ સુખ ક્યાં જાય? બરાબર છે. થાય ને, જો ઓલું મૂકી દીધું હોય ભાવથી, એટલે મૂકે એટલે એને પછી ત્યારે દુઃખનો અનુભવ થાય. ચાલો, જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચવું. આ જે છે એ વિષયો તરફ ને, એટલે આત્મા છે એ પરિગ્રહથી ભિન્ન છે. 50મી ગાથા કહે છે આત્મા વિષયોથી પણ ભિન્ન છે. એવું જ્યારે એને બરોબર પ્રતીત થાય છે, અનુભવ એટલે પ્રતીત થાય છે, શબ્દમાં નહીં, વિષયોથી આત્મા મારો સહજ સ્વભાવ, તો એ વિષય સુખથી પાછો હટે છે. વિષય સુખથી પાછો હટેલો સ્વ તરફ કેન્દ્રિત થાય તો સ્વ સુખનો અનુભવ થાય, કેમ કે સુખ છે ઓલામાં નથી અને પ્રયત્ન કરતો તો આમાં છે, અને હવે એ પોતે બીજાનો સંગ નથી તો પોતાના સંગમાં છે, તો એને એમાં લીન થવા પ્રયત્ન કરે છે તો લીન થઈ શકે છે. આપણે હવે 51મી ગાથા લઈએ.
કરે ન મુનિવર શરીર પર રાગ દ્વેષ રૂપ ભાવ, કારણ શરીરથી ભિન્ન નિજ જાણ્યો આત્મ સ્વભાવ. પરમ મુનિ મનુષ્યાદિ શરીર ઉપર પણ રાગ દ્વેષ કરતા નથી, કારણ કે તેઓએ દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સહજાત્મ સ્વભાવને જાણ્યો છે. તેથી શુભ શરીર ઉપર રાગ અને અશુભ શરીર ઉપર દ્વેષ કરતા નથી, પણ એમ ચિંતવે છે કે દેહ તો જળ છે અને આત્મા ચૈતન્યમય છે. જળ અને ચૈતન્યનો વળી સંબંધ કેવો? ઇન્દ્રિયોના નિમિત્તે જે સુખ થાય છે તે દુઃખરૂપ જ છે. શ્રી પ્રવચનસાર શાસ્ત્રમાં કહ્યું છે કે ઇન્દ્રિય સુખ પરાધીન છે, બાધા સહિત છે, નિરાબાદ નથી, નાશવંત છે, બંધનું કારણ છે, અને વિષમ એટલે કે કર્મ પ્રમાણે વધે ઘટે છે. આવું જે ઇન્દ્રિય સુખ છે તે વાસ્તવિકપણે દુઃખ જ છે. ઉપરોક્ત લક્ષણવાળા જોયેલા, સાંભળેલા અને અનુભવેલા દેહજન્ય સુખને ત્રણ લોક અને ત્રણ કાળમાં મન વચન કાયા કૃતકારિત તથા અનુબોધનાથી તજીને વિતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી પારમાર્થિક અનુકૂળતા લક્ષણવાળા સુખમાં પરિણમેલા એવા પોતાના પરમાત્મામાં સ્થિત થઈને જે દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને જાણે છે તે દેહ ઉપર રાગદ્વેષ કરતા નથી. અહીં જે સર્વ પ્રકારે દેહની મમતા તજીને દેહ સુખને અનુભવતા નથી તેને જ વ્યાખ્યાન શોભે છે, પરંતુ દેહમાં મમતા રાખનારોને નહીં. કરણ મુનિવર શરીર પર રાગ દ્વેષ રૂપ ભાવ. શરીર ઉપર પણ રાગદ્વેષ કરતા નથી કારણ કે પોતે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈ અને પર પદાર્થોને એ ભિન્ન જ જાણે છે એટલે પરિગ્રહ પ્રત્યે રાગદ્વેષ કરતા નથી અને શરીરને પણ પર જ જાણે છે એટલે એમાં રાગદ્વેષ થતો નથી કારણ કે સુજાત શુદ્ધ સહજાતનો સ્વભાવને એમણે જાણ્યો છે. એટલે શરીર શુભ હોય કે અશુભ શરીર હોય પણ એના ઉપર રાગદ્વેષ કરતા નથી અને એમ વિચારે છે કે દેહ તો જડ છે અને આત્મા જ ચેતન્યમય છે. ઇન્દ્રિયોનું સુખ જે થાય છે તે પરનું સુખ છે અને તે ક્ષણ માત્રનું સુખ છે એટલે એ દુઃખરૂપ જ છે, શાશ્વત નથી. ઇન્દ્રિય સુખ હંમેશા પરાધીન જ છે, બાધા સહિત છે, નાશવંત છે અને પાછું એ બંધનું કારણ પણ છે. અને જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે એમાં વધઘટ થયા કરે છે, વિષમ કે સમ. આવું જે ઇન્દ્રિય સુખ છે તે વાસ્તવિકપણે દુઃખ જ છે. આવા લક્ષણવાળા જોયેલા, સાંભળેલા, અનુભવેલા દેહજન્ય સુખને ત્રણ લોક ત્રણ કાળમાં મન વચન કાયાકૃત કારી તથા અનુબોધનાથી તજીને વિતરાગ નિર્વિકલ્પ સમાધિના બળથી જ પારમાર્થિક અનુકૂળતા લક્ષણવાળા સુખમાં પરિણમેલા એવા પોતાના પરમાત્મામાં સ્થિત થઈને જે દેહથી ભિન્ન પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપને જાણે છે એ ટૂંકમાં દેહ ઉપર રાગદ્વેષ કરતા નથી. અહીંયા સર્વ પ્રકારે દેહની મમતા તજીને દેહ સુખને અનુભવતા નથી એટલે મમત્વ ભાવ પૂર્ણપણે છોડી દે છે અને એને વ્યાખ્યાન શુભે છે પરંતુ દેહમાં મમતા રાખનારાઓને નહીં.
51મી ગાથામાં ત્રીજો દ્રષ્ટિકોણ આપ્યો, શું આપ્યો? એ શરીરને પણ પોતાના શુદ્ધાત્મ સ્વભાવથી ભિન્ન માને છે. જો ગાથા 49 એમાં બીજી લીટીમાં કારણ ગ્રંથથી ભિન્નની જ, બરાબર, ગ્રંથથી એટલે પરિગ્રહથી પોતાનો આત્મા જુદો. 50માં કહ્યું કારણ વિષયથી ભિન્નની જ, વિષયોથી પણ પોતાનો આત્મા ભિન્ન. 3માં કીધું કારણ શરીરથી ભિન્ન, અરે પરિગ્રહ બાહ્ય થયો, ઇન્દ્રિય તો પોતાની છે અને શરીર તો એથી પણ નજીકનું છે, ઇન્દ્રિયોથી પણ, એ પણ પોતાથી ભિન્ન. આ એનો દ્રષ્ટિકોણ, આ વિષય, આ ચિંતન, શું વિચારણા કેવી રીતે થાય, શું વિચારણાનું સૂત્ર શું હોય, કે આખરે સંકેતની અંદર પ્રાપ્ત કરવાનું છે એ સર્વથી ભિન્ન આત્મદ્રવ્ય છે અને અસંગ છે. આ વાત પકડવા માટે આ બધું વિસ્તાર શાસ્ત્રમાં કર્યો છે, જુદા જુદા જ્ઞાનીઓ જુદી જુદી રીતે સમજાવે છે. અહીંયા કહ્યું કે એ શરીરને પણ શા માટે રાગદ્વેષ કરતા નથી, એને જાણ્યું કે શરીર એ મારાથી ભિન્ન, શુદ્ધ આત્મ સ્વભાવથી શરીર ભિન્ન. મારે મોક્ષ પ્રાપ્ત કરવો છે એટલે શું છે, મોક્ષે જવું છે એટલે શું છે? અરે શુદ્ધ આત્મ સ્વભાવ પ્રાપ્ત કરવો છે, કેમ કે તું છો મોક્ષ સ્વરૂપ, હું જેવો છું એ મોક્ષ છે, હુંમાં કંઈક ભળેલું છે તે બંધ છે, હુંમાં કંઈ ભળેલું છે તે બંધ છે અને હુંમાં કંઈ નથી તો તે મોક્ષ છે, તું મોક્ષ સ્વરૂપ છું. દેશે છે વાત? હવે વિચાર કરે કે એને કારણે જે જે ભળેલું છે અત્યારે પરિગ્રહ સાથે પોતે એકરૂપ થઈ ગયું તો ત્યાં વિચાર આવ્યો કે તો ભિન્ન છે, એ બહારનો છે. આ ખ્યાલ જલ્દી પડી જાય કે પરિગ્રહ તો બાહ્ય છે, લીધો, મૂક્યો, આવ્યો, ગયો, એ વસ્તુ સમજાય. પછી આવી ઇન્દ્રિયોના સુખ, તો એમ થાય કે આ ઇન્દ્રિયો તો એ પોતે પોતા સ્વરૂપમાં તો મારું જ છે, એટલા તો ખાવું પીવું છું, મને આનંદ જ થાય છે, તો ત્યાં એ ભ્રાંતિ તૂટે છે કે ના, વિષયોના સુખથી આત્મ સ્વરૂપ ભિન્ન છે. વિષયોનું સુખ ન હોય તો આત્માનું સુખ હોયું ગયું, બાધિત થાય ન થાય? તો ત્યાં એને એ વિચારની સૂક્ષ્મતા એ આવી કે વિષયો ગમે તે શરીરમાં તો 5 ઇન્દ્રિયો છે, આ 5 ઇન્દ્રિયોના વિષયોથી મળતું સુખ એ સુખ છે, એ વિષમ પ્રકારનું છે, સમ પ્રકારનું નથી, એ આકુળતાવાળું છે, અનાકુળ નથી. એ અંતવાળું છે, અનંત નથી, એ પરાધીન છે, સ્વાધીન નથી, એમાં બાધા ઉત્પન્ન થઈ શકે છે, એ અવ્યાબાદ નથી. તો આ આત્મસુખની વાત છે, આત્માના સાથે આત્માનું સુખ તો આત્માના સ્વભાવવાળું જોઈએ ને. તો આત્મા શાશ્વત, આત્મા નિત્ય, આત્મા ચિરંજીવ કાયમ, આત્મા સ્વાધીન, તો એના સુખની વ્યાખ્યા તો પશ્ચાત દુઃખ આ એક વ્યાખ્યામાં આપી દીધું. કારણ કે સુખ જો આત્માનું હોય તો કોઈ પણ સુખમાં પાછળ દુઃખ આવે, વધઘટ થાય, બાધા ઉત્પન્ન થાય, એનો અંત થાય, એનો ક્ષય થાય, એ અલ્પ થાય, એ અતિ થાય, એ સુખ નહીં. બરાબર, એ સુખ મળે છે એ તો કે ઇન્દ્રિયોના વિષયોથી આવું સુખ મળે છે. એને ચિંતન કર્યું કે એમ એ પણ નહીં, અને હવે આગળ વધો શરીરથી, કે જે ઇન્દ્રિયો સ્થિત સેમાં છે, શરીરમાં, એ શરીર પણ આત્માથી ભિન્ન છે. આ દેહાધ્યાસ તોડવાની છેલ્લી કડી વિચારથી જ આ આખું કર વિચાર તો પામ, આ સૂત્ર સમજવું હોય, જે કૃપાળુદેવે ગાથામાં લખ્યું કે આ દેહાધ્યાસ છૂટે તો કેવી રીતે, તો કે કર વિચાર તો પામ, તારો આ દેહાધ્યાસ છૂટશે, કર્મનું કર્તાપણું ટળી જશે, અને કર્મનું કર્તાપણું ટળે તો કર્મનું ભોગતાપણું હોવાની કોઈ સંભાવના છે. કર્મનું કર્તાપણું એ આધારે છે કે મને પરિગ્રહથી સુખ છે, એ તૂટું તો કર્મનું કર્તાપણું એ આધારથી છે કે ઇન્દ્રિયોના વિષયોથી મળતું સુખ એ સુખ છે. એ ટેડું તો કે દેહથી આ જે કંઈ સુખ છે તે સુખ છે, દેહની અનુકૂળતા જે છે એ સુખનું કારણ છે. આ ત્રીજું છોડી નાખે છે દેહાધ્યાસનો, કે આ શરીરથી પણ ભિન્ન છે. આ મુનિઓને, મુનિઓ દેહાદિકમાં હર્ષ શોક કરતા નથી, એટલે દેહાદિકની આકુળતા હોય, દેહાદિકની અંદર રોગ ઉપાધિ વ્યાધિ જે હોય તે, એ સમયે મુનિઓ દેહાદિ વિષયમાં હર્ષ શોક કરતા નથી. 464માં કહ્યું ને પેલા પત્રમાં કે જ્ઞાનીઓ 400 કે એમાં કોઈ પણ પ્રકારનો એને રોગ આવીએ ચીવટ રાખતા નથી. કારણ કે એને એક ખ્યાલ છે કે આ શરીર પણ શુદ્ધાત્માના સ્વભાવથી ભિન્ન છે. આ ભિન્નતા આ ભેદ કરે છે, પરિગ્રહ ભિન્ન છે, પરિગ્રહથી હું ભિન્ન છું, ઇન્દ્રિયોના વિષય અને એના સુખોથી પણ આત્મ સ્વભાવ તો ભિન્ન જ છે. જો શુદ્ધાત્મ સ્વભાવ પ્રાપ્ત કરવો છે તો એ આનાથી ભિન્ન છે, જેનાથી ભિન્ન છે એ છોડવું પડે ને. જો મૂળ વસ્તુ લેવી હોય તો એની સાથે લાગેલી વસ્તુને છોડવી પડે. એ લાગેલી ક્યારે છોડી શકીએ કે આનાથી ભિન્ન છે, ભાઈ કાઢી નાખો. ફોતરા છે એ અનાજથી ભિન્ન છે, અનાજ જોઈએ છે તો ફોતરા કાઢી નાખો. સીઝન છે એટલે જિંજરા ખાવા બેસીએ, ખાવા છે જિંજરા, ચણા ખાવા છે ને અંદરના, અંદરના ચણા ખાવા છે, પછી બજારમાંથી તો જિંજરા લાવ્યા અને મૂક્યા, હવે શું કરવું, શું કામ ફોતરું કાઢ્યું, એનું જ્ઞાન કેટલું બધું છે, કેટલું પ્રતીતિ થયેલું છે કે આ ફોતરામાં આ જે જિંજરાનું ઉપરનું છે ને કાઢવું જ પડે અને તો જ ચણો ખાઈ જવાય. આ પ્રતીતિ છે ને, એવી પ્રતીતિ છે. આ સંસારના તમામ પદાર્થો જે સંયોગમાં છે એનાથી આત્મ સ્વભાવ ભિન્ન છે. મારે જે પ્રાપ્ત કરવો છે શુદ્ધાત્મા એ આનાથી ભિન્ન છે, આ ખબર છે. બસ જિંજનામાં જેમ ભૂલ થતી નથી હવે, એમ તને આ સંસારના સંગમાં પણ ભૂલ થાય નહીં, તમામ સંગથી હું પર છું. જો મારે મોક્ષ જોઈ છે તો તરત ખબર પડે કે સંગમાં શું બાકી બચ્યું છે, હજી એ જ્યાં સુધી નહીં થાય, કેમ કે સંઘ હું તો અસંગ છું, તો અસંગ છું તો કંઈ સાથે જોડાયેલો છું? તો કે હા ભાઈ, પરિગ્રહથી છોડ, જોડાયેલો છું હા, ઇન્દ્રિયોના વિષયની અંદર તો હજી હું છું જ, એમાં તો મારી માન્યતા છે, સુખની મળે છે, અનુભવ છે, હજી પાછો ખાતરીપૂર્વક દલીલ કરે છે કે કેમ પેંડો ખાતો સુખ ન મળ્યું. જ્ઞાની કહે છે અહીંયા કે શરીરમાંથી મળતું સુખ એ પણ દુઃખ જ છે. આ વાત પકડાય? જો વચ્ચેની લીટી, ઇન્દ્રિયોના નિમિત્તે જે સુખ થાય છે તે દુઃખરૂપ જ છે. પ્રવચન સાર, સુખ થાય છે તે સુખ નથી પણ દુઃખરૂપ જ છે. કારણ કે જ્યાં સુધી સુખની ક્ષણિક સુખ, પદાર્થ આધારિત સુખ અને સહજ સુખ એની કલ્પના નથી, કે પશ્ચાત દુઃખ હોય તો સુખ નથી. તો હવે ઇન્દ્રિયોના વિષયોથી પશ્ચાત દુઃખ ખરું કે નહીં? 100%. તો એ સુખ નથી, દુઃખ છે, સાબિત થઈ ગયું. એટલે મેં કીધું કે ડોલું ઓલામાં દુઃખ નહીં થાય સમાધિમાં, કેમ કે એમાં કોઈ એવા આધાર ઉપર તું સુખ મેળવતા નથી, આપણે ત્યારે કંઈ નથી, તો પછી એ સુખમાં એમાં દુઃખ આવતું જ નથી, તો એ સુખ છે. એમ અહીંયા એ વાતને સમજમાં છેલ્લો દેહાધ્યાસ તોડાવવા માટેની ગાથામાં કે એ ભિન્ન છે શુદ્ધ સ્વભાવથી, એટલે એ શુભ શરીર હોય કે અશુભ શરીર હોય એને રાગ દ્વેષના પરિણામ દેહ નિમિત્તે થતા નથી. એટલે નહીં કરતા તું કર્મ, રાગ દ્વેષના પરિણામ નથી એટલે કોઈ વિભાવ ભાવ નથી, તો કર્મનો કરતા જ નથી થતો. છૂટે દેહાધ્યાસ તો આ તો શબ્દાય, તો જે બી સમજાય, તો જે બી સમજાય તે દી આ પોતે મોક્ષ સ્વરૂપ છે એમ એને અનુભવમાં આવે. પણ તો સમજાતો અહીંયા એ સમજાવવા માટે કહે છે કે એને શુભ શરીર ઉપર રાગ કે અશુભ ઉપર દ્વેષ કરતા નથી, એમ ચિંતવે છે કે દેહ તો જડ છે અને આત્મા ચૈતન્યમય છે. આ છેલ્લું ભેદજ્ઞાનની છેલ્લી અવસ્થા, કે હું ચિંતવ કરનાર છું છતાં પણ જે ચિંતનની ધારા એ આત્માનો સ્વભાવ છે, ભલે શરીરના માધ્યમથી બુદ્ધિથી થાય છે મનથી થાય છે, તો પણ એ મન કે બુદ્ધિનો સ્વભાવ નથી, એ ન કરી શકે. આત્માના અભાવમાં મન કાર્ય કરી શકે નહીં. મનનું કામ છે વિચારો કરવા, સંકલ્પ કરવા, વિકલ્પ કરવા, અનેક પ્રકારના ગમા અણગમા કરવા, રાગ દ્વેષ કરવા, પ્રીતિ અપ્રીતિ કરવી, રતિ અરતિના ભાવ કરવા, એ બધા વ્યાપાર જે છે, ભાવના વ્યાપાર, એ કરનાર કોણ છે? મન. પાંચ ઇન્દ્રિયોમાં તો એ ક્યાંય આવતું જ નથી. પાંચ ઇન્દ્રિયોના વ્યાપારમાં આ વ્યાપાર નથી. વિકલ્પનો વ્યાપાર કોનો છે? મન. સંકલ્પ વિકલ્પ કરવા, આશા ઈચ્છા આકાંક્ષા તૃષ્ણા વાસના, આ જે કંઈ ભાવો લાગણી, આ બધી વ્યાપાર એ કોનો છે? તો મનનો છે, એના ધર્મો છે, મનના ધર્મો છે. પણ આત્માના અભાવમાં મન કરી શકે નહીં. તો મન સાધન છે, મન પોતે કરતું નથી, પણ આત્માનો ઉપયોગ એમાં ભળીને આ મન દ્વારા કરે છે. વિષયનું સુખ મળે છે એ ઇન્દ્રિયો જાણતી નથી, ઇન્દ્રિયોને જ્ઞાન નથી, ઇન્દ્રિયો જાણ. હવે મન દ્વારા આ જીવે જાણ્યું કે આ ખાટું છે ને ખારું છે, ખાટું છે ને ખારું છે. પદાર્થમાં ખટાશ છે, ખારાશ છે, મીઠાશ છે, ગળાશ છે, તીખાશ છે, પદાર્થમાં છે. ઇન્દ્રિયોને ખબર પડે છે, એનાથી જ વપરાય છે. જીભ ઉપર મૂક્યું એ ઇન્દ્રિય મૂક્યું, એનાથી ખબર પડે છે. દેહથી ખબર પડે છે, જે હાથે એ વસ્તુ લીધી અને વસ્તુ ખાધી એ હાથને ખબર પડે છે. હવે ખબર પડી કે આ ખારું છે, ખાટું છે, તીખું છે, મીઠું છે, મોડું છે, તો ખબર પડી એના માટેનું સાધન કયું? તો કે દેહ પણ નહોતો, ઇન્દ્રિયો પણ નહોતી, પણ મન હતું. પણ આ મનનો વ્યાપાર ક્યારે શરૂ થયો? આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જામ. આ આત્માનો સત્તા એનો ઉપયોગ અંદર આવ્યો અને એ ઉપયોગની અંદર એ મનનો ઉપયોગ છે એમાં જ્ઞાન કરતા અજ્ઞાનનો જોર બધા એ જ ઉપયોગથી જો એને જોયું હોત જ્ઞાન સહિતનો ઉપયોગ હોય તો વાત પૂરી થઈ જાય, એને પ્રતીતિ થઈ જાય કે આ બધું ખોટું છે. જ્ઞાનીઓનો ઉપયોગ જ્ઞાનમાં એક વાર સંકેત થાય તો ઉપયોગ જે છે એ શુદ્ધ થઈ જાય. હું ચૈતન્ય ઘન આત્મા છું, દેહાદી સ્વરૂપ નથી. મંત્ર બહુ નાનો છે. આરાધના આપણે એની ભૌતિક કરીએ છીએ, આત્મિક કરતા નથી. આત્મિક કરીએ તો રોજ વધે, એની ડિગ્રી વધે, રોજ ડિગ્રી વધે, પણ આપણને કોને ખબર આત્મિક આરાધના કરવામાં રસ જ નથી. આવીએ છીએ એ સત્સંગ એ પણ સાધન છે. આ સત્સંગ છે એ સાધન છે, પણ સાચી સાધના તો પછી પોતાની વિચારથી થાય. તો સમજી લઈએ, જુઓ સત્સંગથી વિચાર મળે, વિચારથી જ્ઞાન થાય, જ્ઞાનથી આનંદ થાય. સમ ઉપસમ સંભાવ વગેરે જે છે એ જ્ઞાનથી થાય, અને જ્ઞાન વિચાર વિના ન થાય કોઈ કાળે, અને વિચાર સત્સંગ વિના નહીં મળે. સત્સંગ વિના વિચાર નહીં મળે, કે જે વિચારથી જ્ઞાન થાય તે વિચાર. વિચાર તો અવિચાર છે, કુવિચાર છે, ઘણા છે. પણ આપણે જ્યારે વિચારની વાત કરીએ છીએ ત્યારે આપણી ભૂમિકા સ્વ સંબંધી છે, જ્ઞાન સંબંધી છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. વિચાર વિના જ્ઞાન થાય નહીં. તો વિચાર સત્સંગ વિના, એટલે સત્પુરુષના વચનોનું જ્યાં શ્રવણ મનન નિધિધ્યાસન ચિંતન ધ્યાન ચાલતું હોય, એ આ સત્સંગની આખી પ્રણાલિકા છે. એ વિના તને કોઈ દિવસ જ્ઞાન નહીં થાય, અને જ્ઞાનથી એ પોતાના સહજ સુખની પ્રાપ્તિ થાય. ઉપશમથી થાય, સમથી થાય, સંભાવથી થાય, પણ એ બધાનું કારણ જ્ઞાન. એકવાર જ્ઞાન વિપરીતપણાને ભજે તો ઓલું બધું વિપરીતપણાને ભજે, કેમ કે બાકીના ખેલ બધા જ્ઞાન આધારિત છે. બાકીના ખેલ પણ વિપર્ય જ્ઞાન એ જ અજ્ઞાન, કે અજ્ઞાન જુદું છે, હવે અજ્ઞાન ટાળવું છે અને જ્ઞાન લાવવું છે, એવું નથી. આત્મા જ્ઞાનવંત છે, કેમ કે ચેતનવંત છે. હું આત્મા છું એટલે હું ચૈતન્ય છું, આ વાત જો બેસી જાય હજી સૂક્ષ્મમાં, કે હું આત્મા છું એટલે હું, આને તો હું આત્મા છું એટલે નામરૂપ, હું આત્મા છું. અરે તું આત્મા છું એટલે શું? તો આપણે કે હું છગનલાલ છું, મગનલાલ છું, એમાં જેવી જડતા છે એવી જ જડતા એવી છે, હું આત્મા છું. લ્યો અમે જાણી છું હું આત્મા છું. અરે તું આત્મા છું એટલે છગનલાલની બદલે તે આત્મા શબ્દ હોય પડ્યો તો તારું નામ કદાચ આત્મારામ રાખી દઈએ, એટલે તું આત્મા છું. નહીં, હું ચૈતન્યવંત છું, ઉપયોગવંત છું, જ્ઞાનવંત છું. એ પોતાનો જે ગુણ છે ઉપયોગો જીવ લક્ષણમ, એ લક્ષણના જ્ઞાન સાથે હું આત્મા છું એવી જાગૃતિ વર્તે તો બાકીનું બધું અજીવ અને અજ્ઞાન એની મેળે મેળે ખસતું જાય. અજ્ઞાન ટળે છે, ખસતું જાય. તો અહીંયા એ વાત મૂકી છે કે જ્ઞાનીઓ સર્વ પ્રકારે દેહની મમતા તજીને દેહ સુખને અનુભવતા નથી, અને આ એને એકવાર શ્રદ્ધા થાય એટલે આ સરસ ખૂબી આમાં સરસ મૂકી છે કૃપાળ દેવ. તો કીધું છે કે એકવાર એ ભિન્નતા થાય ત્યારે એમ થાય કે ત્રણેય કાળમાં પણ દેહ તો મારાથી ભિન્ન જ હતો. જો અત્યાર સુધી દેહને હું એકરૂપ છું એ રીતે જ આવ્યો છે અનંતકાળ, છતાં જ્યારથી જ્ઞાન થયું ત્યારથી એને શું થયું કે ત્રણેય કાળમાં આ દેહ ને આત્મા એકરૂપ હતા જ નહીં, હોવા છતાં પણ આ શ્રદ્ધા, આ પ્રતીતિ, આ સંકેત. પણ આટલો ભલે અત્યારે તમે જુદા છો, પણ અત્યાર સુધી તો એક હતા ને. વ્યવહારની અંદર આપણે છૂટા પડીએ તો કે તો હમણાં જ એને મોટા એ મોટાનું ઘર લીધું, નાના એ ના, બાકી અમે બધા એક જ છીએ, એક મગની ફાળ છીએ. વ્યવહારમાં એકતાની ભાવ જુદી છે, વ્યવહારિકતા છે. પરમાર્થની અંદર અમે કોઈ દી ભેગા હતા જ નહીં. જો અમે ન થઈએ તો સ્ત્રી પુરુષ પણ થાય? ભ્રમણા કેટલી, અમે બધા એકરૂપ છે, દેહ જુદા છે પણ આત્મા મૂરખ છો. રાગ, અતિ રાગ, તીવ્ર રાગ, ઘોર અજ્ઞાન, એટલે બસ અમે તો એક જ છીએ. અમે બે માણા બધા સાથે જ જઈને, સાથે જ રહીને, સાથે જ, અરે પણ સાથે જૈન સુન, સાથે મરશું, કોઈ જૈન મોય નથી અને મરીશે નહીં, ભટકીશ. આ જુદું જ છે, ભિન્ન છે. આ ભિન્નતા ભેદ જ્ઞાન સૂક્ષ્મતાથી કરવી, અને જ્ઞાન ન હોય, વિચાર પરિપક્વ ન હોય ત્યાં સુધી આવી વાત કરે એટલે એને કોઈ સંગતિ ન હોય. એ બોલે શબ્દ બરાબર, પણ સંગતિ વિનાના શબ્દો, સંદર્ભ વિનાના શબ્દો, એટલે જેમ ફાવે તેમ બફાટ કરે, ઓલો કે આનું ફરી ગયું છે, આ કે આપણે એક નથી, આ શરીર તે હું નથી, આનું ફરી ગયું છે. કાપી નાખો તો શાસ્ત્રની અંદર છેલ્લી અવસ્થામાં આપી છે કે કોઈ ચંદનનો લેપ કરે કે વાંસલાથી શરીરનું છેદન કરે, જ્ઞાની બંને અવસ્થાની અંદર. માટે ઉપસર્ગ સહન થાય છે અથવા કરે છે, એની કંઈ સહન શક્તિ વધારે છે? ના. કઈ શક્તિ વધારે છે? આત્મજ્ઞાન સાથે, આત્મશક્તિના આધારે. મુનિ તો સાવ નબળું કુર્સ કાયા હોય તોય ઉપસર્ગ સહન થાય, અને આપણે એમ કે ઉપસર્ગ સહન કરવા હોય તો વ્યાયામશાળામાં જવું પડે, જીમમાં. જીમમાં જવાથી, બોડી બિલ્ડિંગ કરવાથી ઉપસર્ગ સહન થાય? ન થાય. આ ચિંતન થવું જોઈએ, આ ભિન્નતા બરોબર પકડાઈ જાય. બરોબર આગળ વધશું તો ત્રણ વસ્તુથી જુદો જાણ્યો આત્મા. કઈ? પરિગ્રહ, એટલે બહારનું બધું થઈ ગયું. પરિગ્રહ એટલે આ એક વસ્તુ લીધી એટલે પરિગ્રહ, આ વસ્ત્ર પહેર્યું એટલે પરિગ્રહ, એટલું તો આમ જાણો. હું દેહ છું એમ માનીને પછી પરિગ્રહ એટલે જે કંઈ પણ બહારનું ગ્રહણ કર્યું એ પરિગ્રહ. પછી આવ્યું ઇન્દ્રિય, કે સાહેબ એ ક્યાં ગ્રહણ કરી છે? તો હું જ છું. અને એનાથી સુખ મળ્યું તો કે ઇન્દ્રિયોના વિષયોથી પણ નિજ સ્વભાવ ભિન્ન છે. બરાબર અહીંયા સુધી, એથી આગળ વધો. દેહથી પણ ભિન્ન છું, ત્રણેય કાળમાં હું દેહથી ભિન્ન હતો જ, પણ મને ભાન નહોતું. હું ક્યારેય દેહરૂપ હતો નહીં, જો હોત તો આટલા ભવ થાત નહીં, કેમ કે એક દેહ તો ત્યારે પેલો ચુકમ ચડ્યો. તું દેહરૂપ આત્મા છું એમ વિચાર કરે તો કેટલા દેહ ચોડ્યા, તો આટલામાં તો તું પતી ગયો હોત. તો એ વાત, જેમ જેમ જીવ વિચારે, સમ્યક વિચારણા જેમ ચાલે, સુવિચારણા ચાલે, તેમ નિજ જ્ઞાન પ્રાપ્ત થયા વિના, અને નિજ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે મોહનો ક્ષય. નિજ જ્ઞાન એક જ કામ કરે, અને મોહનો ક્ષય નિજ જ્ઞાન વિના કદાપી થઈ શકે. અને નિર્માણ એ મોહનો ક્ષય વિના, મુક્તિ મોક્ષ નિર્માણ જે કંઈ કહીએ તે, એ મોહ ક્ષય વિના થાય નહીં. માત્ર જ્ઞાન એટલે વાંકી લીધું, જાણી લીધું, એનાથી ન થાય. મોહ તૂટવો જોઈએ, અને મોહ ત્યારે જ તૂટે કે જેના ઉપર મોહ છે એ આત્મસ્વભાવથી ભિન્ન છે અને આત્મસ્વભાવ એનાથી અસંગ છે. એટલે મૂળ માર્ગની અંદર કૃપાળુજી જે બે લક્ષણ કીધા સંકેતના, આપણે એટલું બધું સંકેતના ગુણ કે અને પ્રકૃતિ કેટલી બધી માથાકોટ કરીએ છીએ, એક મૂળ માર્ગનો એક બે શબ્દ સમજાય જાય કે જાણ્યો સર્વેથી ભિન્ન, એ સર્વની સાથે છે અને અસંગ પોતાની સાથે છે. સર્વ કરતા જગતના તું શરીરથી માંડીને જે કંઈ પદાર્થ કે એનાથી તું તો ભિન્ન છે. એટલે પૂતગલ માત્રથી આ આત્મા ભિન્ન છે અને અનંત દ્રવ્યો છે, અસંખ્ય છે ચેતન દ્રવ્યમાં પણ, એ બીજા દ્રવ્યથી પણ આ દ્રવ્ય પોતે સ્વતંત્ર છે એટલે ભિન્ન છે. આટલી ભિન્નતાનો બોધ થયો એ પેલું જાણ્યો સર્વેથી ચેતન અચેતન, જાણ્યો સર્વેથી ચેતન અચેતન સર્વથી ભિન્ન અને અસંગ. અસંગ કહેતા એની પોતાની પૂર્ણતામાં કોઈના સંગની આવશ્યકતા નથી, અપેક્ષા નથી, નોટ નીડેડ. એ પોતે સ્વતંત્ર છે, સ્વયં પૂર્ણ છે, એની પરિપૂર્ણતામાં કોઈ પણ પરના સંગની આવશ્યકતા નથી. આ સમજાઈ જાય, નિરાલંબન થઈ ગયો. આગળ 52મી ગાથા.
કરેનો વૃત્તિ નિવૃત્તિ પર રાગ દ્વેષ મુનિરાય, જાણ્યો સ્વભાવ બેઉનો બંધ હેતુ દુઃખદાય. પરમ મુનિ પ્રવૃત્તિ તથા નિવૃત્તિમાં પણ રાગ દ્વેષ કરતા નથી, કારણ કે તે મુનિએ એમ જાણ્યું છે કે તે બંને બંધના કારણ છે. પરમ મુનિ વ્રત તથા અવ્રતમાં રાગ દ્વેષ પરિણામ કરતા નથી, કારણ કે વ્રત અવ્રત પરિણામ પુણ્ય પાપના કારણ છે એમ જાણીને તે મુનિ પોતાના આત્મ સ્વભાવમાં લીન રહે છે. વ્રત અવ્રતના વિકલ્પમાં પરિણમતા નથી, એટલે તે પ્રત્યે રાગ દ્વેષની પરિણતિ કરતા નથી. અહીં પ્રભાકર ભટ્ટ કહે છે કે જો વ્રત ધારીને વ્રત ઉપર રાગ ન હોય તો વ્રત ધારણ કરવાનું કામ શું, અને રાગ ઉપર વ્રત કેવી રીતે ધારણ કરાય તથા પાલન કરાય. ઉપરના કથનથી તો વ્રતનો નિષેધ થાય છે. આચાર્ય શ્રી ઉત્તર આપે છે કે વ્રત શબ્દનો અર્થ સમજવો જોઈએ. સર્વ શુભ અશુભ ભાવોની નિવૃત્તિનું નામ વ્રત છે, અથવા હિંસાથી સર્વ પાપોનો ત્યાગ તે વ્રત છે. તેથી તત્વ અર્થ સૂત્ર બીજા પદાર્થના સંબંધી થાય છે માટે તજવા યોગ્ય છે. અહિંસાથી વ્રતો પણ વ્યવહાર નહીંથી અપેક્ષાએ એક દેશ વ્રત છે એનો ખુલાસો કરે છે. જીવ ઘાતની નિવૃત્તિ અને દયામાં પ્રવૃત્તિ, અસત્ય વચનની નિવૃત્તિ અને સત્ય વચનમાં પ્રવૃત્તિ, ચોરીની નિવૃત્તિ ઔચર્યમાં પ્રવૃત્તિ ઇત્યાદિ એક દેશ વ્રત કહેવાય છે. આ વ્રતમાં શુભ અશુભ મન વચન કાયના વેપારનો ત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરાય છે, તેથી એક દેશ વ્રત કહ્યું છે. રાગ દ્વેષરૂપ સંકલ્પ વિકલ્પના તરંગોના સમુદાયથી રહી ત્રિગુપ્તિથી ગુપ્ત પરમ સમાધિમાં શુભ અશુભના ત્યાગથી પરિપૂર્ણ વ્રત થાય છે. માટે પ્રથમ અવસ્થામાં વ્રતનો નિષેધ નથી, ત્યાં એક દેશ વ્રત છે અને પૂર્ણ અવસ્થામાં સર્વ દેશ વ્રત હોય છે. અહીં કોઈ એમ કહે છે કે વ્રત ધારણ કરવાથી સોલા આત્મભાવનાથી મોક્ષ થાય છે તો તે ભાવવી જોઈએ. ભરત મહારાજાને ક્યાં વ્રત હતા, છતાં બે ઘડીના કેવલ જ્ઞાનમાં પામી મોક્ષે ચાલ્યા ગયા તેનું સમાધાન કરે છે કે ભરત મહારાજાએ જૈન દીક્ષા લીધી હતી, કેસલો જ કર્યો હતો અને અહિંસાથી વ્રતોને આદર્યા હતા. પછી એક અંતરમુહૂર્તમાં સમર્થ વિકલ્પોને રોકીને શુક્લ ધ્યાનમાં તત્પર થઈ કેવલ જ્ઞાન પામી મોક્ષે ગયા. રાજ્ય છોડી મુનિ થાય ત્યારે કેવલ જ્ઞાન પામ્યા. મહાવ્રતને ધારણ કર્યા વિના મોક્ષ થતો નથી. મહાવ્રત ધારણ કરી તે અલ્પકાલમાં કેવલ જ્ઞાન પામ્યા પછી મહાવ્રતની પ્રસિદ્ધિ નથી. તે ભરત મહારાજાએ પૂર્વ ભાવમાં સંયમની આરાધના કરેલી હતી, અર્થાત અભ્યાસ વગર કાર્યની સિદ્ધિ થતી નથી. કોઈ અજ્ઞાની એમ માને કે અમે પણ ભરતની સમાન અંતકાલમાં તેમ કરી લઈશું તો તે માનવું યોગ્ય નથી. કોઈ જન્માદને યદિ સહજમાં નિધાન લાભ થઈ જાય તો તે કંઈ રાજમાર્ગ નથી, અર્થાત બધા આંધળાઓને એમ નિધાન લાભ થઈ જાય એમ નથી. ટૂંકમાં ઓલો શોર્ટ માર્ગ નહીં અપનાવવો, જે કાયદેસર થતું હોય એ કરવાનું.
શું છે કાયદો?
આપણે શું બોલું, કોકને થઈ ગયું એટલે પછી એ રાજમાર્ગ લઈ લઈએ, તો એવું નથી. વિષય કસાયથી પાછા હટવું, ઇન્દ્રિય વિષયથી પાછા હટવું, અને આત્મામાં ઊંડું ઉતરવું, જે આત્માના ગુણો લક્ષણોનું ચિંતન કરવું, એ રાજમાર્ગ છે. તો એમ ધીમે ધીમે આગળ વધતો તો આત્માની અનુભૂતિ થશે, તો આત્માનું જ્ઞાન થશે, તો શરીરની મોહ માયા છૂટી જશે.
બરોબર, આપણી આ સુધી લેવલ છે. સર્વ દેશ ત્યાં સુધી ઘણી ઊંચાઈ, શરીર થી પર થયો પછી એને વ્રતના વિકલ્પ પણ છૂટી ગયા. બહુ એ જયારે આટલી પ્રતીતિમાં હોય ત્યારે વ્રતના વિકલ્પો છૂટે છે. એટલે કે છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એટલે આત્મ સ્વભાવને મેળવવા માટેની પ્રવૃત્તિ. એટલે અલા બાકીના સાંસારિક કામની નિવૃત્તિ. તો એ ક્રિયા પણ હવે અહીં સુધી પહોંચેલાને રહેતી નથી. જેનો દેહાધ્યાસ છૂટી ગયો છે એને દેહના માધ્યમથી થતી જે ક્રિયા ધાર્મિક, એ પણ છૂટી ગઈ છે, એ વ્યર્થ થઈ જાય, નિષ્ફળ એની મેળે. ઉદાહરણ કૃપાળુદેવે આપ્યું છે ચિદાનંદજી મહારાજનું, કે એટલી બધી આત્મ સ્વરૂપની લીનતા થતી કે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી એ દેહધર્મીઓ પણ એને ક્યાંય નડતા નહીં, પોતાના સ્વરૂપ માટે. અને પછી કોઈ એવા ઉદયના ધક્કા આવે દેહધર્મના, તો ત્યારે એ ધ્યાનમાંથી બહાર આવે, આહારને માટે આવે, નિહારને માટે આવે, પછી જે પાંચ સમિતિ યુક્ત વ્યવહાર એનો હોય. આ સ્થિતિમાં પહોંચે ત્યારે લોકોને વિકલ્પ થાય, સાધુ છે તો પરિક્રમણ કરતા નથી, આપ દેવવંદન કરતા નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા. એટલે એ કહે છે કે એ પ્રવૃત્તિને નિવૃત્તિ, એટલે આવી આત્મિક પ્રવૃત્તિ, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું, એનાથી પણ પર થાય છે. ત્યારે આ શરીરથી પેલા પરિગ્રહથી છૂટ્યો, વિષયોથી છૂટ્યો, દેહાધ્યાસથી છૂટ્યો. હવે એને કોઈ કર્મ રહ્યું નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં. બહુ સરસ, એકદમ ઉત્કૃષ્ટ, આપણે વાંચી જ લેવું, સમજી લેવાનું. આ કંઈ પાછો નેત્રામાં વિકલ્પ ખોટો કરવા જઈએ. કાંતિભાઈ બેસે છે ને, પાર્ટિસિપેટ થાજો. રાગ દ્વેષની પ્રવૃત્તિ કહે છે અને તેનો નિષેધ તે નિવૃત્તિ છે. કેમ કે પ્રભાકરે બહુ પ્રશ્ન કર્યો આચાર્યને, વેદક, કે એને વ્રત ઉપર રાગ દ્વેષ ન હોય, વ્રત અને અવ્રત, તો કે તો પછી રાગ એ વ્રત કરી કેવી રીતે શકે જો રાગ ન હોય વ્રત ઉપર? મને એના ઉપર ભાવ ન હોય, શુભ ભાવ તો હોય ને, તો જ હું વ્રત કરી શકું, નહીં તો કરી શકું નહીં. તો એ કહે છે કે એ ત્યાં સુધીની એની અવસ્થા એ છે કે આ બધી પદાર્થના સંબંધિત થાય છે, વ્રત થાય કંઈ ને કંઈ પ્રકારનો સંબંધ સાધનનો. તો સાધનના માધ્યમથી થતી પ્રવૃત્તિથી પર થયો, કેમ કે પોતાની ઉપયોગની પ્રવૃત્તિ છે એ શુદ્ધ સ્વભાવ આધારિત થવાને કારણે એને હવે પરનો આશ્રય લેવાની જરૂર નથી. એટલે આલંબનના જે માધ્યમો હતા આ સમયસારની અંદર બહુ ઉત્કૃષ્ટ અતિ જેને કહી આવે, એમ કે પર પરમેષ્ઠીનું આલંબન પણ છૂટી જાય. પછી તો અર્થઘટન જુદું કરે, છોડો છોડો એ ખોટું છે, પર છે એ બધું અજ્ઞાન છે, એ તો પંડિતાઈ છે. પરંતુ સ્થિતિ એવી છે કે એ ત્યારે એનું આલંબન એને એ નિરાલંબન થઈ જાય, પોતાના સ્વરૂપમાં નિરાલંબન નિરાશ્રય બની અને સ્વભાવમાં લીન છે. એની સ્વભાવની લીનતા માટે પરના અવલંબનની કે પરના આશ્રયની ત્યાં આવશ્યકતા રહેતી નથી, માટે છૂટી જાય છે. અને જ્યાં નથી આવશ્યકતા તો પછી રાગ કરવાની શું જરૂર છે? વ્રત ઉપર રાગ કરો કે બીજા રાગ કરવાની આવશ્યકતા ત્યાં રહેતી નથી. એ સરસ વાત કરી છે. એટલે જેમ કે જીવઘાતની નિવૃત્તિ તો દયામાં પ્રવૃત્તિ, જ્યાં સુધી એવી અહિંસા સાધ્ય નથી થઈ ત્યાં સુધી દયાના કામો એ પ્રવૃત્તિ કરવી, કેમ કે હિંસામાંથી એને નિવૃત્ત થવું છે. દરેકે દરેકમાં એમ સત્ય, અચૌર્ય, પરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરે બધામાં, કેમ કે કોઈ પણ વસ્તુ સંઘથી થાય છે એ પાંચે પાંચ. તો પાંચેય મહાવ્રતના પાલનની અંદર એનો પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ ત્યાં છે. એમાં પ્રવૃત્ત થવું એ પ્રવૃત્તિ અને એનાથી નિવૃત્ત થવું તે નિવૃત્તિ. એટલે નિવૃત્તિ ધર્મની સેવના એટલા માટે કરે છે કે એ પ્રવૃત્તિ કરવી નથી, પણ હવે જ્યારે પોતે સ્વરૂપમાં સ્થિર થયો છે ત્યારે નિવૃત્તિ પ્રવૃત્તિ નીકળી જાય છે. ક્યાં કીધું છે નિવૃત્તિ પ્રવૃત્તિ નો? બંધ મોક્ષ સંયોગથી જ્યાં લગ આત્મ અભાવ, જો જડ છે ત્રણ કાળમાં ચેતન ચેતન ભાવ, બંધ મોક્ષ તો નહીં ઘટે નિવૃત્તિ પ્રવૃત્તિ નો. આ પદની જ્યારે આપણે વ્યાખ્યા કરી હતી ત્યારે આ વસ્તુ નહોતી પકડાણી, નહોતું ત્યાં ન પકડાયું, છતાં આપણને એમ થયું કે આપણે પદ બહુ સમજી ગયા. આપણે એમ હતું કે આપણે તો આની વ્યાખ્યા આ પદ સમજાવ્યું છે, આપણે અભ્યાસમાં આવી ગયું છે. આ નિવૃત્તિ પ્રવૃત્તિ ત્યારે નહોતી પકડાણી, એના સાચા અર્થની અંદર આપણને પકડાણી નહોતી કે નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. જડ જડ જ હોય, ચેતન ચેતન જ હોય તો નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય. આ ચેતન ચેતનમાં જ છે, હવે શુદ્ધ આત્મ સ્વભાવમાં જે સ્થિત છે એ પરિગ્રહથી ભિન્ન છે, વિષયોથી ભિન્ન છે, શરીરથી ભિન્ન છે. આને નિવૃત્તિ પ્રવૃત્તિ છે ને, એને બંધ મોક્ષ એટલે એને દેહાતીત કીધો, દેહ છતાં નિર્માણ કીધું. દેહ હોવા છતાં પ્રવૃત્તિ નથી અને પ્રવૃત્તિ નથી નિવૃત્તિ છે ને. કેટલી સૂક્ષ્મ વાતો આવી જતી હોય કૃપાળુ દેવના, પણ આપણને તો કઈ કોઈ વાર લક્ષમાં આવે કોઈ વાર ના આવે, ચૂકી જઈએ. અને ચૂકી જઈને પાછું પાછું મનમાં તો એમ જ હોય કે અમે બધું જાણીએ છીએ, આમાંથી નવરો નથી થતો. હકીકતની અંદર કેટલી વસ્તુ ભગવાને કીધી છે, વાંચી છે, વંચાવી છે, સમજો છું, સમજાવ્યું છે તો પણ પકડાયું નથી. બધી વાત પછી પેલા એ રીત તો સમજવી જોઈએ ને, સત્સંગની ને સ્વાધ્યાયની. જે વિચાર મોક્ષનું કારણ છે એ વિચાર એ સત્પુરુષના બોધ ઉપર છે, તો સત્પુરુષના બોધને ગ્રહણ કરતી વખતે કેટલી બધી ચિત્તની શુદ્ધિ અને ઉપયોગની જાગૃતિ આવશ્યક છે. એ વિના થતો સત્સંગ, એ વિના થતા સ્વાધ્યાય, આ બધું એમ નેમ છે, બધું લોલે લોલ છે. બે શિબિર કરીએ, પાંચ શિબિર કરીએ, આઠ દિન આ વ્યાખ્યા સાંભળીએ, પચીસ દિન સાંભળીએ, દોઢ દોઢ કલાક ના સાંભળીએ કે ત્રણ ત્રણ કલાક ના સાંભળીએ, અને મહત્તા જ કહ્યો અરે ત્રણ કલાક દિયો શું વ્યાખ્યાન, શું કરવું છે? બસ મતિ કલ્પના સ્વચ્છંદ અને વાણીનો વ્યાપાર પૂદગલનો કહેલા કરે છે, ભલે ચાલે.
વસ્તુ પ્રાપ્ત
તત્વથી નથી આવતી, એ અરૂપી છે, એ શબ્દાતી જ છે. અને જે આપણો ભોગ ચાલ્યો એ શબ્દમાં ચાલ્યો, શબ્દાતીત પણ જે પકડાવવું જોઈતું હતું
એ પકડાવ્યું,
તેનો પકડાય નિવૃત્તિ પ્રવૃત્તિ નો હોય. જો નહોતું પકડાયું એટલે આપણને યાદે ન આવ્યું કે ક્યાં આવ્યું, પકડાયું હોય તો તરત જ બોલે રે નહીં એ કઈ. હા એ પરિતૃપ્ત પણ નથી. નિવૃત્તિ પ્રવૃત્તિમાં તો એને યથાર્થ આત્મ સ્વરૂપની પોતાને જે જ્ઞાન થયું છે, આ જ્ઞાનની ધારા છે, દશા છે કે કઈ કક્ષા સુધીનું છે, કે એને એમ થયું કે હવે આ ત્યાગ વૈરાગ્ય જે કારણ છે આત્માને પ્રાપ્તિના, એ કાર્ય પૂરું થયા પછી કારણ સમાપ્ત થાય છે. ચિદાનંદજીમાં કહ્યું કે મારું પંચમહાવર્તનું ધારણપણું એ શેના માટે હતું, તો સ્વરૂપ પ્રાપ્તિ. એ થઈ ગઈ તો એ આચાર ધર્મ મારા માટે, એના માટે હવે મારે સ્વરૂપમાંથી બહાર આવવું. ઉલટી ગંગા થઈ ને કે એમાંથી બહાર આવવું તો એ બની શકે નહીં. આ એટલી સરસ વાત છે, બહુ સૂક્ષ્મ પણ એટલી સમજવા જેવી છે કે કેટલી દ્રવ્યની ભિન્નતા છે. બે દ્રવ્ય ચેતન અને જળ, એ ગમે તેવો સંયોગ હોય તો બંનેની ભિન્નતા, બંનેની સ્વતંત્રતા કેટલી જુદી છે. એને ઓળખીએ, એને સમજીએ તો આ જે કાંઈ આપણને બંધ થયા કરે છે, જે એ પરંપરામાંથી આપણે નીકળી શકતા નથી, એનું કારણ કે આ જે ભિન્ન ભેદ જ્ઞાનની આપણી ડિગ્રી છે એ હજુ ઓછી છે. એ કહે છે કે જો જળ જળ, ત્રણ કાળમાં જળ છે અને ત્રણ કાળમાં ચેતન, ચેતન જ છે આપણે જાણીએ છીએ, પણ જ્ઞાની કહે છે તો નિવૃત્તિ પ્રવૃત્તિ ન હોય નહીં જો ખરેખર જાણતો હોય. અને એને એને સરસ રીતે કૃપાળુદેવે તો એક એક ગાથાની અંદર આ બધા રહસ્યો મૂકે. એને કહ્યું કે ત્યાગ વિરાગ ના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, પણ પછી અટકે ત્યાગ વિરાગ માં તો
ભૂલે નહીં.
હવે પાછું એ ત્યાગ વિરાગ ને પકડી લે તો જો એ આ નિવૃત્તિ પ્રવૃત્તિ છે. અટકે ત્યાગ વિરાગ માં
પોતાનું ભાન
તો ભૂલે, નિજભાન તો, નિજભાન તો ભૂલી ગયો, આ કરવું છે મારે, આ કરવું છે, આ કરવું છે, એમાં જ રહી ગયો. એ આ અટકે ગાથાનો આ અર્થ, અટકે ત્યાગ વિરાગ માં તો ભૂલે નિજભાન, જો એ ત્યાગ વિરાગ ની એટલે જે સાધન છે એની અંદર જ જો અટકી ગયો એટલે એમાં જ લીન થઈ ગયો તો આત્મલીનતા ક્યારે,
સાધન ને સાધ્ય
માની લીધો. વાત પકડાય અનિલભાઈ? જેટલી પકડાય સમજ બરોબર એક અંશ મળે પછી વિચારણા આપણી થશે, બોધ સત્પુરુષનો મળશે. આ એક સૂત્ર મળ્યું, સંકેત મળ્યો, પછી પુરુષાર્થ આપણો છે. આ પુરુષાર્થ આ છે, જીવ જ્ઞાનવંત છે અને જ્ઞાનનો પુરુષાર્થ એ જ જીવનો પુરુષાર્થ છે. અને જ્ઞાનનો પુરુષાર્થની પ્રારંભ વિચારથી થાય છે. સુવિચારથી, સુવિચારણાથી એ આગળ વધે તો સુવિચારણાને શુદ્ધ વિચારણામાં લઈ જાય, શુદ્ધ જ્ઞાનમાં. તો એને માટે મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા, ધ્યાન, આ બધી પ્રોસેસમાંથી આ વિચારનું સુવર્ણ શુદ્ધ થતું 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 નિવૃત્તિ પ્રવૃત્તિનો મેલ પણ નીકળી ગયો અને 100% સુવર્ણ થઈ ગયો. લગડી છે હવે આમાં 99.99 ચાલે, વ્યવહારમાં ચાલે, કારણ કે સાધનની મર્યાદા છે. એટલે કે ભાઈ આટલું બધું કર્યું છે છતાં ક્યાંક મશીનનો દોષ હોય, બોલે આપણને રિપોર્ટ લેવા જાય ને લેબોરેટરીમાં વાંચ્યા છે, શું કહે
કે કઈ બધું પરફેક્ટ ન પકડાય.
હા,
મશીનનો ફોલ્ટ કોણ છે, એની લિમિટ હોય.
આ લિમિટેશન છે ભાઈ, જે અમારા સાધનો લેબોરેટરી છે એની અંદરથી અમે તમને આ માપ આપ્યું કે તમારું આનું આટલું છે, પણ એમાં 2-5% આગું પાછું પણ. જજમેન્ટ અને ક્લિનિકલ જજમેન્ટ છે એ મશીન આધારિત નથી, એટલે એ જ્ઞાની જાણનાર હોય. ક્લિનિકલ જજમેન્ટ કોનું હોય? મારું તમારું તો હોય ને, ડોક્ટરનું હોય. એ કો રિલેટ કરે અને પછી કહે કે ભલે આમાં તમને આટલું બતાવે છે તો આમાં આટલો વાંધો. એ કોને? ડોક્ટરે કીધું. એ એનું અનુભવ જ્ઞાન કીધું, એનું પ્રતીતિ જ્ઞાન કીધું. આત્માને અનુભવ જ્ઞાનના આધાર ઉપરથી આ બધો આખો માર્ગ છે, એટલે અહીંયા 100%ની વાત છે. વિતરાગ વિજ્ઞાનમાં 99.99 નથી. તો એટલી બધી વાતને સરસ રીતે મૂકી છે, સમજાવી છે, આપણને એમ થાય કે ઓહો સત્સંગનું બળ કેટલું. પણ સત્સંગનું બળ આપણી વૈચારિક સાધનામાં પરિણતિ થાય તો, જો વૈચારિક પરિણતિ ન થઈ, આજે અદ્ભુત વાત સાંભળી પણ પરિણતિ કંઈ ન કરી, કાલની ક્યાં વાત કરે છે. આજે પણ પછીની સાધના કરવા બેઠો હોય તો પછી જે ચિલા ચાલુ ગતાનું ગતિક અને જે એના મગજમાં બેસી ગયું છે એ છોડશે, એ છોડશે નહીં કઈ. અને પાછો એટલો આગ્રહ કાતો કરવો જ જોઈએ, ન કરો તો આમ તો વાત પૂરી થઈ ગઈ. ચાલો એક ગાથા લઈને અહીંયા એક વિષય પૂરો થાય છે. પ્રવૃત્તિમાં ત્રિગુપ્તિનો ઉપયોગ છે, જેને કરવી છે એને આ સમાચારી છે, નથી એને તો પછી એ જ રહ્યું, એનાથી પર થઈ ગયો, એટલે એને પ્રશ્ન જ લાગુ પડતો નથી. પછી અષ્ટ પ્રવચન માતા એટલે સમિતિની ગુપ્તિ કોને લાગુ પડે છે? જે સ્વરૂપમાં સ્થિત નથી અને બહાર છે તે. આગળ
ગાથા નંબર 53. સ્વભાવ પરિણામ મોક્ષનું કારણ છે અને વિભાવ પરિણામ બંધનું કારણ છે એમ જે જાણતો નથી તે આત્મા જ પુણ્ય પાપનો કર્તા થાય, બીજો નહીં. જે જાણે નહીં બંધ કે મોક્ષ હેતુ નિજ ભાવ, તે જ મોહથી જીવ કરે પુણ્ય પાપ દ્રવ ભાવ. જે કોઈ જીવ બંધ અને મોક્ષનું કારણ પોતાના વિભાવ તથા સ્વભાવ પરિણામ છે એમ નથી જાણતો તે જ મોહને લીધે પુણ્ય અને પાપ કર્યા કરે છે. પોતાના શુદ્ધ સહજાત્મની અનુભૂતિની રુચિથી વિપરીત એવું મિથ્યા દર્શન છે. શુદ્ધ સહજાત્મના જ્ઞાનથી વિરુદ્ધ મિથ્યા જ્ઞાન છે અને શુદ્ધાત્મ સ્વરૂપમાં નિશ્ચળાતો સમ્યક ચારિત્રથી વિપરીત મિથ્યા ચારિત્ર છે. આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર બંધના કારણ છે અને ભેલા ભેદરૂપ રત્નત્રય જ મોક્ષનો માર્ગ છે એમ જે જીવ નથી જાણતો તે જીવ મોહાધીન થઈ પુણ્ય પાપમાં પ્રવૃત્તિ કર્યા કરે છે, પુણ્યને ઉપાધેય સમજીને કર્યા કરે છે તથા પાપને હેય સમજીને ત્યજે છે. પણ નિશ્ચયથી બંને એક જ છે એમ માનવા પ્રયત્ન કરતો નથી. મિથ્યા દર્શનનું આમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રના બંને કારણે આ બધું પાપ પુણ્ય થયા કરે છે. ને જે જીવ બંધ અને મોક્ષનું કારણ પોતાના વિભાવ સ્વભાવને જાણે છે, પરિણામ કરે છે એનું આમાં વાત કરે છે.
શું વાત આવી, થોડીક ભાવમાં આવી. હવે ક્યાં પહોંચ્યો?
સ્વભાવ.
આખું બંધ મોક્ષનું કારણ પકડી લીધું. જ્યાં લગ આત્મ અભાન, એનું શેનું ભાન નથી? એને કહે છે કે સ્વભાવ એ મોક્ષનું કારણ અને વિભાવ એ બંધનું કારણ. આ એને ભાન હોવું જોઈએ. અને અભાન કે સ્વભાવ એ મોક્ષનું કારણ અને વિભાવ એ બંધનું કારણ. એ જે જાણતો નથી કે જે કોઈ જીવ બંધ અને મોક્ષનું કારણ પોતાનો વિભાવ તથા સ્વભાવ પરિણામ છે એમ જાણતો નથી, એ મોહને લઈને પુણ્ય પાપ કર્યા કરે છે. શું કરે છે? સેના કારણે? મોહ. મોહને લઈને જો એ પુણ્ય કરે છે તો પણ મોહને લઈને. પેલું એને ખબર નથી કે વિભાવ એ તો બંધનું કારણ છે. આ પ્રવૃત્તિ નિવૃત્તિમાં એનો જે ભાવ હતો ને વ્રતનો રાગ, પુણ્ય પ્રત્યેનો રાગ એ મોહ હતો ને, એથી આગળ ગયા ને. કે એ કેમ પર થઈ ગયો? તો કે એ તો કહે છે કે આ વિભાવ થયો, પર તરફ જવું, પર તરફ ઢળવું, પરનો આશ્રય લેવો, એ બધા પરિણામો વિભાવના કે સ્વભાવના. તો વિભાવ છે એ કદાચ પુણ્ય હશે, કદાચ એમાં ના નથી, એમાં સરસ શબ્દ છે. મોહ એ છે મોહ, વિભાવ એટલે મોહ. એ મોહથી પુણ્યને પાપ કર્યા જ કરે છે. અને આગળની ગાથામાં કીધું કે પુણ્ય પાપની પ્રવૃત્તિ એ પ્રવૃત્તિને નિવૃત્તિ, પ્રવૃત્તિને નિવૃત્તિ, પાપની નિવૃત્તિ, પુણ્યની પ્રવૃત્તિ. આ દ્વંદ્વાત્મક સ્થિતિમાં આ ધર્મ કર્યા કરે છે. એ કહે છે કે એને ખ્યાલ નથી કે પોતાની હવે સરસ મજાની વ્યાખ્યા આપી છે કે પોતાની અનુભૂતિથી રુચિથી વિપરીત એવું મિથ્યા દર્શન છે અને જ્ઞાનથી વિરુદ્ધ એવું મિથ્યા ભાવ છે, મિથ્યા જ્ઞાન છે. અને સ્વરૂપમાં નિશ્ચળતા નથી એ મિથ્યા ચારિત્ર છે. આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ બંધના કારણ છે. પછી સરસ મૂક્યું છે માર્ગને સમજવા માટે આ અનેકાંત, કે ભેદાભેદ રત્નત્રય જ મોક્ષનો માર્ગ છે. ભેદાભેદ રત્નત્રય એટલે ભેદ અને અભેદ, ભેદથી અભેદ, ભેદમાં અભેદ, ભેદથી જ થાય. દર્શનની પ્રવૃત્તિ જ પહેલા કરવી પડે, પછી પાછા જ્ઞાનથી દર્શનને શુદ્ધ કરવું પડે. અને એ દર્શનમાં વ્યતીત થઈને જે ઉપજ્યો બોધ છે એનાથી જ ચારિત્ર રક્ષિત થાય. આ ભેદ રત્નત્રયની સાધના છે. એ ભેદ રત્નત્રયની સાધનામાં છેલ્લી ચારિત્રની સાધના કરે અને એની અંદર એ ચારિત્રની પ્રવૃત્તિ કરે. એ પ્રવૃત્તિ પણ જ્યારે ચારિત્ર સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ચારિત્રના માધ્યમ પણ સરી પડે. એટલે ત્રણેય એકરૂપ થઈ ગયા, એનું દર્શન, એનું જ્ઞાન અને ચારિત્ર. એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ, જ્યારે વર્તે આ ત્રણેય એકરૂપે વર્તે છે તો કે આત્મારૂપે વર્તે છે, વર્તે તે આત્મારૂપ. ભેદ છે ત્યાં સુધી એ જે આત્મારૂપ થયા નથી. તો અભેદ અને ભેદ પણ માર્ગ ભેદાભેદ જ છે, કેમ કે ભેદથી અભેદમાં જવાનું છે. એકદમ નિશ્ચય નહીં એકાંતે પકડી લેવું કે ના ના દર્શન જ્ઞાન ચારિત્ર એ ખોટી વાત છે, એ બધું જ આત્મામાં છે, આત્મા જ દર્શન છે, આત્મા જ જ્ઞાન છે, આત્મા જ ચારિત્ર છે. વાત સાચી છે, પણ ક્યારે? ભેદથી અભેદ અવસ્થા ઉત્પન્ન થાય ત્યારે, ત્યાર પહેલાની. એ અભેદ પ્રાપ્ત કરવા માટે આરાધના ભેદથી થાય. ઉપર ચડવું એ જ સાચું છે, એ જ સાચું સ્થાન છે, પણ નીચેથી ઉપર ચડવા સીડી વિના જવાશે, ક્રમ વિના જવાશે નહીં. ક્રમ ઝડપી હોઈ શકે છે, પરંતુ છે ખરો, કોઈનો ઝડપી હોય, કોઈને બે ધોરણ સાથે કરે, કોઈ અભ્યાસમાં બહુ પાવરફુલ હોય તો કરે, બધું શક્ય છે. પણ માર્ગની સૂક્ષ્મતા એમ કહે છે કે ભેદથી અભેદ રત્નત્રય તરફ જાય. ભરત મહારાજાના ભવની અંદર એણે એ ક્રિયા ઝડપથી પસાર કરી, કેમ કે પૂર્વમાં એ ભણીને એમાં એવો ક્યાંય નિષેધ નથી કે ભરત મહારાજાએ ક્યારેય સંયમની આરાધના કરી નથી અને કેવળ જ્ઞાન થઈ ગયું. આ વાત ક્યારેય એને સંયમની આરાધના કરી નથી ને કેવળ જ્ઞાન થઈ ગયું આવું કાંઈ કીધું નથી. તો એ કહે છે કે પૂર્વનું એટલે પાંચ સમવાયની અંદર પૂર્વના કર્મ છે એ જો એટલા ઉત્કૃષ્ટ હશે તો જીવ એ અવસ્થામાં, કેટલાય જીવને જન્મજાત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એ એટલું બધું અર્જન કરીને આવ્યો છે સંસ્કારનો કે એને સંસારના આ બધા સુખ આપણને લાગે તો આપણને લાગે એમાં એને નિરસ્તા લે, એને તો આ સિનેમા ગમતી નથી, એને તો આ કંઈ આ ગમતું નથી, આ કેવો છે, એ કંઈ જાણતો જ નથી, હજીને જગતના સુખ જાણ્યા જ નથી, આપણે એવું અર્થઘટન કરીએ. એને કંઈ ખબર નહીં, અને તમે આમ વાત કરો પણ એણે બધું જાણ્યા પછી જોયું છે અને પછી આવ્યો છે અહીંયા. તો આ એની લબ્ધિ છે. નહીતર ક્યારે સમજાય નહીં. તીર્થંકરને જન્મજાત ત્રણ જ્ઞાન હોય, મતિ શ્રુત અને અવધિ. જન્મજાત હવે એને ક્યારે ઉપાસના કરી ક્યારે જાણ્યું? અરે ભાઈ, આ જેમ સંસ્કાર છે અજ્ઞાનના, એ જો જન્મજાત હોય. સર્પને બાબતમાં કીધું ને કે એનો ક્રોધ છે એ જન્મજાત સંસ્કાર છે. દરેક પ્રાણીની પશુતા છે એની જન્મજાત છે. એમ જ્ઞાન જન્મજાતનો હોય, ચારિત્ર જન્મજાતનો હોય, વૈરાગ્ય જન્મજાતનો હોય, ઉપશમ જન્મજાતનો હોય, એ હોય તો આપણે તરત જ ગણિત લગાવીએ કે ના આને શું ખબર પડે તમે આઠ વર્ષના દીક્ષા ક્યાં દીધી? કાં તો કે જેને સંસારના સુખનું ખ્યાલ નથી એવી આપણી સમજ છે. એ કહે છે કે એ આત્મા છે કે એ શરીર છે? પેલા શરીર હોય તો આઠ વર્ષમાં એને ખબર ન હોય, તો એને ખબર ન હોય. પણ આત્મા હોય તો પછી આઠ વર્ષ સાથે ક્યાં લેવું? આટલી સરળ વાતને એટલી સરસ ઉદાહરણો સાથે મુંબઈની હાઈકોર્ટની અંદર રામચંદ્ર સુરેશ્વરજી આચાર્યજીએ એ જજને કન્વિન્સ કરાવી દીધું કે બાળ દીક્ષા એ કાયદેસર છે. ધારો હતો મોરારજી દેસાઈ નાખ્યો હતો, અને મોરારજી દેસાઈ જેવો તો હઠાગ્રહી કોઈ રાજકારણી નહીં. એ કે ન એને ખબર હોય, કોર્ટની અંદર કેસ દાખલ થઈ ગયા, અને જબરજસ્ત હિન્દુસ્તાનના ઇતિહાસમાં જો આ ચર્ચા ચાલી હોય તત્વજ્ઞાન ઉપર, અને ત્યારે જજ એ હતા કે અમે આટલી તાત્વિક ભારતીય અધ્યાત્મ ઉપર ચર્ચા ઉપર કેસ ચાલ્યો, આ રામચંદ્ર સુરેશ્વર મહારાજ કે મારે વકીલની જરૂર જ નથી. એટલે એને ચરોડો પાથરી આમ પૂંજણી કરીને બે પાટ ઉપર, અને પછી એને કે હાલો હલાવો હવે આપણો કેસ આગળ. ઇતિહાસ કે છે એક આચાર્યએ આવા બધા, અને સામે બધા વકીલોની પેનલ હતી ગવર્મેન્ટની, છતાં એણે કીધું કે વૈરાગ્યને અને દેહના ઉંમરને કોઈ સંબંધ નથી. આત્માની નિત્યતા, આત્માના સંસ્કાર એ સાબિત કરીને એને કહ્યું કે આની અંદર આ બાળ દીક્ષા પ્રતિબંધક ધારો ગેરકાયદેસર છે. એક કોઈ કેસની અંદરની આખી છણાવટ છે, એની અંદર આખી પ્રોસેસ ચાલી છે. આખા બોમ્બેની અંદર તો ત્યારે ડે ટુ ડે આ કેસનું ચાલતું હતું, અને આખો સમાજ, આખો જૈન નહીં જૈનેતર, એ બધા ત્યારે મુંબઈ સમાચાર આમ રોજનું થઈ ગયું કે આજે શું થયું, આજે શું થયું, આજે શું થયું, કઈ વાત આવી, આચાર્યશ્રીએ કઈ વાત મૂકી. આવો જબરજસ્ત એક ધુરંધર આચાર્યએ આ તત્વની વાતો આવી એ ત્યાં કોર્ટની અંદર એને સાબિત કરી દીધી, અને ઓલાને જજમેન્ટ આપવું પડ્યું કે સાહેબ તમારો કાયદો બાળ દીક્ષા પ્રતિબંધક ખોટો છે, અનકોન્સ્ટિટ્યુશનલ, ઇનવેલિડ. કારણ કે વ્યક્તિને રાઇટ છે, તો વ્યક્તિને રાઇટ છે એને કીધું કે અધિકાર બંધારણમાં આપ્યા છે એ શરીરને કે આત્માને? અરે જબરજસ્ત વાત. આત્મા અસ્તિત્વ કોનું છે? આત્માનું છે, શરીરનું નથી. આ રાઇટ્સ ફંડામેન્ટલ રાઇટ્સ છે મારો. અદ્ભુત વાત છે. આવી તો જગતના ઇતિહાસમાં પણ ક્યાંય આવો કેસ નથી. કેમ કે બધા જ વિચાર કરે, દેહથી વિચાર કરે, આ બાળક છે અને આમ છે તેમ છે આ છે તે છે વગેરે ચાલે, બધું સંસારમાં ચાલે બધું. પણ આને સાબિત કરી દીધું કે આને રાઇટ છે, અને એને આ શાસ્ત્રના બધા ઉદાહરણો પણ આપ્યા હતા. કેસ પણ ટાઈકો હતો, વજ્રસ્વામીનું પણ આપ્યું હતું એની અંદર. નાની ઉંમરની અંદર આ દીક્ષા, આટલું કંઠસ્થ, આટલો વૈરાગ્ય, એવા શંકરાચાર્યજી, એવા વિવેકાનંદજી, એટલા બધા ચરિત્રો આપ્યા હતા કે બધા ક્યાં ભણ્યા હતા, કોણે ભણાવ્યા હતા, કયો તમારો સિલેબસ હતો, કયો તમારો પ્રોફેસર હતો? આ ગંગા સતીને આટલું જ્ઞાન થયું તો કોણ શીખવવા ગયું હતું, તો ક્યાંથી આવ્યું? રામકૃષ્ણ પરમહંસ વગેરે બધા. તો આ વાત જુદી છે. તમે કહે છો કે આઠ વર્ષે જ્ઞાન ન, દહ વરે ન હોય ને, તમને સાઠ વરે નથી કે. જો આઠ વર્ષે બાળકને વૈરાગ્ય ન થાય તમને હિતેરે તો થવો જોઈએ ને, તો કે એ તમને નથી સિતેરે, એ જ બતાવે છે કે વૈરાગ્યને ઉંમર સાથે. અરે અદ્ભુત કરી તે આચાર્ય, તો જજને પણ થયું કે આ તો ભારે કરી છે. અને હજી સુધી આ બાળ દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવાની કોઈ સરકાર વિચાર કરતી? This is absurd.